ළඟට ගරු මහාචාර්ය තිස්ස විතරණ මැතිතුමා.
Thank you, presiding officer. Mama, ada Bati Veerakoon apa pakshe samsamaj pakshe hitapo pradhana lekam gana etuma ge මේ අවස්ථාවේදී එතුමා සීපත් කරන්න අවශ්‍යයි කියලා මම හිතනවා. එතුමා මේ එකාතකින් පාර්ලිමේන්තුවේ වැදගත් කතා පවත්වලා නොයෙකුත් දේශපාලන ප්‍රශ්න සම්බන්ධව සමසමාජ පක්ෂයේ වමේ අදහස් ඉදිරිපත් කරමින් කටයුතු කළා. ඒකම එතුමා මේ වෘත්තිය සමිති නායකෙක් හැටියට ලංකා කම්කරු සම්මේලනය සිරාන් ෆෙඩරේෂන් ඔෆ් ලේබර් එදා තිබුණු ලොකුම මේ සමිතිය ඒකේ ලේකම් හැටියට විවිධ අයිතිවාසිකම් ලබා ගැනීම සඳහා හාම්පුතන්ලා එක්ක සටන් කරන්න නායකත්වය දුන්න පුද්ගලෙක්. එතුමාගේ මේ ජීවිතය තුළ එතුමා කටයුතු කළේ රටේ යහපත වෙනුවෙන්, රටේ සියලු ජනතාවගේ යහපත වෙනුවෙන්. කියන්නේ දෙමළ ජනතාවගේ ප්‍රශ්න මතුවෙන අවස්ථාවලදී අපි දන්නවා මේ කාලයක් සිංහල පමණක් රජයේ භාෂාව කළ යුතුයි කියන ඒ තර්කය 1956 ඉඳලා මේ මතුවෙලා ඒ සමසමාජ පක්ෂය ඒක දෙමළ ජනතාවටත් ඒ අයිතිය ලබා දිය යුතුයි කියන සටන ගෙනියනකොට බැටි වීරකෝන් වැදගත් මේ සේවයක් ඉටු කළා අප පක්ෂය වෙනුවෙන්. එතුමා මේ දේශපාලඥෙක් හැටියට පමණක් නෙමෙයි, මම කිව්ව විදිහට වෘත්තිය සමිති නායකයෙක් හැටියටත් ක්‍රියා කළා. එතුමා මේ අපේ රටේ කම්කරු නීති සම්බන්ධව නීතිඥවරයෙක් හැටියට ඉතාමත්ම හොඳ අවබෝධයක් තිබ්බා. ඕන වෙලාවක මට වුණත් යම් කම්කරුවන්ගේ වැඩ කරන ජනතාවගේ ප්‍රශ්නයක් මේ තිබුණා නම්, ඒකේ නීති පැත්තක් තිබුණා නම් එතුමා මොහොතකින් මේ ඒකට විසඳුම් ඉදිරිපත් කරලා කළ යුතු දේ ගැන මේ අවශ්‍ය උපදෙස් දෙන්න ඉදිරිපත් වුණා. එතුමා මේ කටයුතු කරද්දී මම හිතන්නේ මතක් කළ යුතුයි එතුමාගේ අධ්‍යාපනය ලැබුවේ නුවර, ඉපදුනේ මාතලේ, නුවර ත්‍රිත්ව විද්‍යාලයේ ඒ අධ්‍යාපනය ලබාගෙන මේ ඊන්පසුව විශ්වවිද්‍යාලයට ගිහිල්ලා විශ්වවිද්‍යාලයේ ලංකා සමසමාජ පක්ෂයේ සම්බන්ධකම් ඇති කරන ගමන් එතුමා ශිෂ්‍ය නායකයෙක් වුණා. ශිෂ්‍ය නායකයෙක් වෙලා මේ උදාහරණයක් හැටියට මේ හර්තාල් මේ සටන තියෙන කාලයේදී පේරදෙනිය විශ්වවිද්‍යාලයේ ශිෂ්‍ය පෙළපාලියකට නායකත්වය දීලා ඒ පෙළපාලිය පොලිසිය එක්ක මේ පේරදෙනිය මේ හන්දියේ මේ යම් ගැටුමකට මුහුණ දුන්නා. ඉතින් ඒ තරුණ කාලයේ සිටම වාමාංශික අදහස් ඇතුව මේ ජනතාවගේ ප්‍රශ්න සම්බන්ධව අවබෝධයකුත් උවමනාවකුත් ඇතුව සටන් කිරීමට පවා ඉදිරිපත් වුණා. මේ එතුමා මේ ඉන් පසුව මේ මම සඳහන් කරන්න ඕන මේ කාලයේ පෙර එතුමා නීතිඥවරයෙක් හැටියට මේ විභාග සමත් වෙලා නීතිඥ අධි නීතිඥවරයෙක් හැටියට කටයුතු කළේ මුලින්ම ආචාර්ය කොල්විනාඩි සිල්වා එක්ක සම්බන්ධ වෙලා කාලයක් ඉතා හොඳ අත්දැකීමක් ලබා ගත්තා. ඊට පෙර එතුමා මේ ආචාර්ය එන්.එම්. පෙරේරා මැතිතුමාගේ පුද්ගලික ලේකම් හැටියට එතුමා මේ විරුද්ධ පක්ෂයේ එන්.එම්. විරුද්ධ පක්ෂයේ නායකයා වෙලා හිටපු කාලයේදී මේ එතුමා සේවය කළා. එතුමාගේ මේ ක්‍රියා ගැන සෑහෙන් මේ විස්තර තියෙනවා. කරපු සටන් කර මේ මූලදුන ප්‍රශ්න දැන් එක ප්‍රශ්නයක් හැටියට අපි සැලකෝතින් මේ මම එතුමා ඇමති වෙලා හිටියේ එයා විද්‍යා තාක්ෂණ ඇමති හැටියට මම එතුමාගේ උපදේශක හැටියට කටයුතු කළා. එතුමා මේ එප්පාවල ෆොස්ෆේට් නිධිය මේ මැක්මරන් කියන ඇමරිකන් කොම්පනියට විකුණන්න මේ එදා ආණ්ඩුව පියවර ගන්න ඉදිරිපත් වෙනකොට මම මේක මේ කලින් අවබෝධ වෙලා එතුමාට දැනුම් දීලා එතුමා මේකට විරුද්ධව නඩුවක් පවා මේ දාලා මේ ඒ බෑයම පරාජය කරන්න කටයුතු කළා. ඉතින් මේ ආකාරයට රට වෙනුවෙන් විශිෂ්ට සේවාවක් කළා. ඒ වැදගත් නිධිය අප රටේ අයිතියට තියාගන්න එතුමා ගැන මම හිතන්නේ තව පැත්තක් නොකියා අංග සම්පූර්ණ වෙන්නේ නැහැ. එතුමා මේ රචකයෙක් හැටියට ලේඛකයෙක් හැටියට ඉතාමත් වැදගත් සේවයක් කළා. එතුමා ඉංග්‍රීසි විෂය හැටියට මේ මම හිතන්නේ ලෝක ප්‍රසිද්ධ මහාචාර්ය ලුඩ්වයික් එක්ක මේ අධ්‍යාපනය ලබා ගත්තා පේරදෙනිය විශ්වවිද්‍යාලයේ. ඒ ලුඩුවයික් පොත් කීපයක් ලිව්වා වගේම මේ පොත් කීපයක් බැටිවීරකුන් සහෝදරයා ලිව්වා. මට මතක හැටියට පොත් පහක් හයක් විතර ලිව්වා. එතුමා ඒ පොත් මේ නවකතා පමණක් නෙමෙයි, මේ අපේ රටේ තියෙන මිත්‍යා මත කොහොමද ඒ මිත්‍යා මත මේ මතුවෙලා ආවේ, කොහොමද ජනතාව ඒ අනුව කටයුතු කරන්නේ, ජනතාවගේ අවාසියට පාලකයන්ගේ වාසියට. ඉතින් මේවා ඔක්කොම ගැන එතුමාට හොඳ අවබෝධයකුත් තිබුණා. එතුමා මේ අනුව අපේ මේ සංස්කෘතියටත් මම හිතන්නේ ඉතාමත්ම වැදගත් සේවයක් කළා. එතුමා මේ අන්තිමේදී අපෙන් වෙන්වෙලා ගියේ ඔක්තෝබර් 7වැනිදා 2019. ඉතින් මේ අවස්ථාවේදී එතුමාගේ පවුලේ සියලු දෙනාටම ලංකා සමසමාජ පක්ෂයේ අපි සියලු දෙනා වෙනුවෙන් දේශපාලන බම වෙනුවෙන් අපේ කලගාටුව අපේ ශෝකය පළ කරමින් මගේ වචන ස්වල්පය එතුමා සම්බන්ධව අවසන් කරනවා. මම කැමති මේ අවස්ථාවේදී මේ මියගිය මේ MS සෙල්ලසාමි CWC එකේ හිටපු ප්‍රධාන ලේකම්, ඒ වගේම මේ මන්ත්‍රි කෙනෙක් හැටියට, වෘත්තීය සමිති නායකයෙක් හැටියට ඉතාමත්ම වැදගත් සේවයක් කරා. විශේෂයෙන්ම වතුකරේ දුක් විඳින කම්කරු පන්තිය වෙනුවෙන් බැටිවීරකුණුත් අපේ පක්ෂේත් වතු සමිතියක් තිබුණා. ඒකට මේ සම්බන්ධ වෙලා එතුමාගේ වෘත්තීය දැනුමත්, වෘත්තීය සමිතිය දැනුමත්, ඒ වගේම නීති දැනුමත් මේ නිතරම සෙල්ලසාමීටත් ඒ අනිකුත් අයට ලබා දුන්නා. ඒ වාගේ කිට්ටු සම්බන්ධයක් තිබුණා මේ දෙපළ අතරේ. මේ අපේ පක්ෂයත් CWC එක අතරේ ගැටුමක් තිබුණා අනිවාර්යයෙන්ම මේ සමාජිකයන් බන්ධව ගැනීමේදී. නමුත් වෘත්තීය සමිති ප්‍රශ්න සම්බන්ධව එක් වෙලා එකට අපි මේ ඒ සේවකීන් වෙනුවෙන් සටන් කරා. සෙල්ලසාමි එතුමා මේ ඉන්දියානු පුරවැසි පනත සම්බන්ධව මේ වැදගත් සේවයක් කළා. මා හිතන්නේ ප්‍රේමදාස ජනාධිපති වෙලා හිටපු කාලයේදී මේක මතු කරලා ගිහිල්ලා මේ එතුමා එක්ක වාද විවාද කරලා තමයි මේ ඉන්දියානු පුරවැසි පනත මේ අහෝසි කිරීමෙන් ඒ අයට පුරවැසි භාවය ලබා ගැනීමට ඓතිහාසික සටනක් කර බව අපි සිහිපත් කරන්න ඕන. මේ කටයුතු කිරීමේදී මේ වෙල්ලාමා සෙල්ලසාමි මැතිනිය එතුමාට වැදගත් සහායක් දුන්නා. කියන්නේ එතුමියම ලංකා වතුකම්කරු සමිතියේ උපසභාපති කෙනෙක් වෙලා මේ ඒ වෘත්තීය සමිති ආ දේශපාලන කටයුතු වලට මේ සහය දීලා ක්‍රියා කළ පවණක් නෙමෙයි. සෙල්ලසාමිගේ අභාවයෙන් පසුව ඒ සංවිධානවල මේ ඉදිරි යෑමට මේ යම් නායකත්වයක් ලබා දීමෙන් වැදගත් සේවයක් ඉටු කළා. ඉතින් මේ දෙපළ සම්බන්ධව මේ අවස්ථාවේදී මගේත් ලංකා සමසමාජ පක්ෂයේත් අපේ ශෝකය බලවත් ශෝකය පල කරමින් මගේ වචන ස්වල්පය මම අවසන් කරනවා. බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි ගරු මන්ත්‍රීතුමනි. ඊළඟට ගරු පී රාධාකිෂ්ණන් මැතිතුමා.
அவைக்கு தலைவர் தாங்குகின்ற தலைவர் அவர்களே, இன்று அனுதாப பிரேரணை கொண்டு வரப்பட்டிருக்கின்ற திரு பெட்டி வீரக்கோன், திரு தங்கேஸ்வரி, திருமதி தங்கேஸ்வரி, ஜஸ்டின் கலபதி, அதோடு கௌரவ எம் எஸ் செல்லசாமி அவர்களுடைய இந்த அனுதாப பிரேரணையிலே திரு எம் எஸ் செல்லசாமி அவர்களை பற்றி சில வார்த்தைகளை சொல்வதற்கு நான் முற்படுகின்றேன். செயல் வீரன், சொல்லின் செல்வன் என்று அழைக்கப்படுகின்ற கௌரவ செல்லசாமி அவர்கள் என்னுடைய அரசியல் பிரவேசத்திற்கு அவர் ஒரு காரணக்கர்த்தாவாக இருந்திருக்கின்றார் என்பதை நான் இந்த தருணத்திலே சொல்லிக் கொள்ள வேண்டும் என்பதை மிக மகிழ்ச்சியுடன் தெரிவித்துக் கொள்ள விரும்புகின்றேன். திரு முத்து சங்கரலிங்கம் செல்லசாமி 1926 நவம்பர் மாதம் பூண்டுலோயா மடக்கும்பரை தோட்டத்திலே 6 உறுப்பினர்களை கொண்ட குடும்பத்திலே 6வது உறுப்பினராக இவர் பிறந்திருக்கின்றார். இவர் ஹட்டன் ஐலண்ட்ஸ் கல்லூரியில் கல்வி படித்து JSE வரைக்கும் படித்த பிறகு முகவந்தலாவிலே இளைய தம்பி என்கின்ற ஒரு கடையிலே சிப்பந்தியாக சேர்ந்து 1942 இலங்கை இந்திய காங்கிரஸ் உருவாகிய பிறகு சௌமியமூர்த்தி தொண்டமான் அவர்களுடைய பாசறையிலே தன்னை அறிமுகப்படுத்தி காங்கிரசினுடைய பல்வேறு உத்தியோகங்களிலே உத்தியோகம் பார்த்து படிப்படியாக வளர்ந்து 1963 இலங்கை காங்கிரஸ் இலங்கை தொழிலாளர் காங்கிரசினுடைய பொதுச் செயலாளராகவும் பதவியேற்றிருக்கின்றார். கௌரவ முன்னாள் அமைச்சர் செல்லசாமி அவர்கள் கொழும்பு மாவட்டத்திலே தன்னுடைய அரசியலை நிலைப்படுத்துவதற்கும் இலங்கையினுடைய ஏனைய பாகங்களில் தமிழ் மக்களுடைய அபிலாஷைகளை ஈடு செய்வதிலே அந்த காலத்திலே தமிழ் மக்களுடைய ஒரே ஒரு ஸ்தாபனமாக இருந்த இலங்கை தொழிலாளர் காங்கிரஸ் அதனுடைய பொதுச் செயலாளராக இருந்த செல்லசாமி தான் முழு இலங்கையும் வலம் வந்து கொண்டிருந்தார். அப்படி இருந்த காலத்திலே அவர் தன்னுடைய அரசியல் பிரவேசத்தை முதலிலே கொழும்பிலே ஆரம்பித்தார். நான் நினைக்கின்ற 1979 முதலாவதாக 87 நினைக்கின்றேன் 89 தான் முதல்ல பாராளுமன்றத்துக்கு தெரிவு செய்யப்பட்டிருக்கின்றார். 77 சேவல் சின்னத்திலே போட்டியிட்டு அவர் தோல்வியை கண்டிருக்கின்றார். ஆனால் அவருடைய தோல்வியே அவர் இக்காலத்திலும் தளர்ந்து போகவில்லை. சேவல் சின்னத்தில் மத்திய கொழும்பில் முதன் முதலில் போட்டியிட்டு 26,964 வாக்குகளை பெற்று தோல்வியடைந்தார். பின்னர் முதல் முறையாக அறிமுகப்படுத்தப்பட்ட விகிதாசார தேர்தல் முறையில் கொழும்பு மாவட்ட அபிவிருத்தி சபை தேர்தலில் 1982 ஐக்கிய தேசிய கட்சியில் போட்டியிட்டு வெற்றி பெற்றார். கொழும்பு மாவட்ட அபிவிருத்தி சபையில் போக்குவரத்து அமைச்சராக நியமனம் பெற்றார். 1989 பொது தேர்தலில் இலங்கை தொழிலாளர் காங்கிரசின் சார்பில் கொழும்பு மாவட்டத்தில் போட்டியிட்டு 36,820 வாக்குகளை பெற்று வெற்றி பெற்றார். அன்றைய அரசாங்கத்தில் சிறு கைத்தொழில் துறை அபிவிருத்தி இராஜாங்க அமைச்சராக நியமனம் பெற்றார். இந்நிலையில் இலங்கை தொழிலாளர் காங்கிரஸ் இரண்டாக பிளவுபட்டது. செல்லசாமி இலங்கை தேசிய தொழிலாளர் காங்கிரஸ் என்ற தொழிற்சங்கத்தை ஆரம்பித்தார். 1994 பொதுத் தேர்தலிலே சந்திரிகா குமாரதுங்கவின் பொதுசன ஐக்கிய முன்னணியின் சார்பில் கொழும்பு மாவட்டத்தில் போட்டியிட்டு 15,000 வாக்குகளை பெற்று தோல்வியடைந்தார். அதன் பின்னர் மீண்டும் இலங்கை தொழிலாளர் காங்கிரஸில் இணைந்து அதன் பிரதி தலைவரானார். அக்கட்சியின் தேசிய பட்டியல் மூலமாக மீண்டும் அமைச்சரானார். இவ்வாறு பல்வேறு அபிவிருத்தி அதாவது பல்வேறு பொறுப்புகளை ஏற்ற திரு செல்லசாமி அவர்கள், நாங்களே ஒரு ஒரு விஷயத்திலே அவரை ஞாபகப்படுத்த வேண்டும். கொழும்பிலே கோல்ஃபேஸ் ஹோட்டலிலே, அதே போல எலிபென்ட் ஹவுஸிலே தொழிற்சங்கங்களை ஆரம்பித்த முதல் தமிழர் என்ற பெருமையும் திரு செல்லசாமி அவர்களுக்கு இருக்கின்றது. தனது அடித்தளத்தில் கொழும்புக்கு ஒரு அரசியலை உருவாக்கி, கௌரவ மனோகணேசன் அவர்கள் சொன்னது போல கொழும்பிலே ஒரு ஆரம்ப அரசியலை ஆரம்பித்து இன்று ஏனையோர்களுக்கு வழிவிட்டிருக்கின்றார். இதுதான் அவர் செய்த மிக முக்கியமான காரியம் என்பதை நாங்கள் மறக்க முடியாது. கௌரவ செல்லசாமி அமைச்சராக இருந்த காலத்திலே, அதாவது இலங்கையினுடைய அந்த காலத்திலே 77-83 ரெண்டு காலகட்டங்களிலே இலங்கை தமிழர்களுக்கு ஏற்பட்ட பிரச்சனைகளுக்கு மத்தியில், அதாவது ஆகஸ்ட் அதாவது ஜூலை கலவரம், 77 கலவரம் போன்ற கலவரங்களிலே மக்கள் அடி துன்பப்பட்டு வருகின்ற பொழுதெல்லாம் திரு செல்லசாமி அவர்கள் கொழும்பிலே இருந்து கொண்டு, இலங்கை தொழிலாளர் காங்கிரஸ் ஆபீஸிலே இருந்து கொண்டு வருகின்ற மக்கள் அனைவருக்கும் இந்திய போவதற்காகவும் இங்கே கேம்ப்ல இருப்பதற்காகவும் பல்வேறு உதவிகளை செய்து அந்த மக்களை காப்பாற்றியிருக்கின்றார் என்ற நல்ல எண்ணம் அவருக்கு இருக்கின்றது. அதே போல அந்த காலத்திலே திரு சந்திரசேகரன் அவர்கள் இந்த நாட்டிலே பிடிஏ சட்டத்திலே அரெஸ்ட் பண்ணப்பட்ட பொழுது அவரை வெளியே எடுப்பதற்கு அந்த நேரத்திலே திரு செல்லசாமி அவர்கள் ஒரு உறுதுணையாக இருந்திருக்கின்றார் என்பதையும் இந்த நேரத்தில் நாங்கள் ஞாபகப்படுத்த வேண்டும். ஏனென்றால் அந்த காலத்திலே அமைச்சராக இருந்த திரு ரஞ்சன் விஜயரத்னா அவர்கள் மூலமாக திரு சந்திரசேகரன் அவர்களை வெளியே எடுப்பதிலே திரு செல்லசாமி அவர்களுடைய பங்கும் இருந்திருக்கின்றது என்பதை நான் இந்த நேரத்தில் ஞாபகப்படுத்த விரும்புகின்றேன். அதே போல எங்களுடைய முன்னாள் ஐக்கிய தேசிய கட்சியினுடைய உறுப்பினராக இருந்த கே கே பிரியதாஸ் அவர்கள் ஒரு காலத்திலே ஜேவிபியிலே ஈடுபட்டு ஜேவிபியிலே அவரை அரெஸ்ட் பண்ண பொழுது திரு செல்லசாமி அவர்கள் தான் திரு ரஞ்சன் விஜயரத்னா அவர்கள் மூலமாக அவரை வெளியே எடுத்து விட்டார். அதனால்தான் திரு பிரியதாஸ் அவர்கள் செல்லசாமி அவர்கள் இறக்கும் வரைக்கும் திரு ராஜு அவர்கள் ஹட்டன்லே ராஜு அவர்கள் இருந்த காலத்திலே அந்த இருவருக்கும் நன்றி கடன் உள்ளவராக இருந்திருக்கின்றார் என்பதை என்னிடம் அடிக்கடி சொல்வதை நான் கேட்டிருக்கின்றேன். ஆகவே இவ்வாறு துன்பப்பட்ட காலங்களிலே பிரச்சனைகள் வந்திருக்கின்ற காலங்களிலெல்லாம் திரு செல்லசாமி அவர்கள் மிகவும் உறுதுணையாக செயல்பட்ட ஒரு செயல் வீரர் என்பதை நாங்கள் மறக்க முடியாது. அந்த வகையிலே அவருடைய காலகட்டத்திலேதான் இலங்கை தொழிலாளர் காங்கிரசினுடைய வளர்ச்சியும் அதிகமாக இருந்தது. ஆனால் அதற்கு பிறகு இலங்கை தொழிலாளர் காங்கிரசுக்கும் அவருக்கும் ஏற்பட்ட முரண்பாடு காரணமாக அவர் ஒரு தனியான தொழிற்சங்கத்தை ஆரம்பிக்க வேண்டிய காலம் கட்டாயம் அவருக்கு ஏற்பட்டது. அதற்கு பிறகுதான் அந்த தொழிற்சங்கத்தை ஆரம்பித்து பிறகு மீண்டும் அந்த இலங்கை தொழிலாளர் காங்கிரஸோடு சேர்ந்து வேலை செய்யக்கூடிய ஒரு சந்தர்ப்பம் அவருக்கு கிடைத்தது. ஆகவே அந்த நேரத்திலே நானும் இலங்கை தொழிலாளர் காங்கிரஸிலே இருந்த காரணத்தினால் நானும் அவரோடு சேர்ந்து வேலை செய்திருக்கின்றேன். நான் நினைக்கின்றேன் இங்கே இருக்கின்ற திரு சுரேஷ் அவர்கள் பதுலையிலே வருவதற்கு திரு செல்லசாமி அவர்கள் ஒரு காரணமாக இருந்திருக்கின்றார். ரெண்டு உறுப்பினர்களை பதிலையிலே கொண்டு வருவதற்கு திரு சச்சிதானந்தன் அவர்களையும் திரு சுரேஷ் அவர்களையும் பதிலையிலே வெற்றி பெற செய்வதற்கு திரு செல்லசாமி அவர்கள் ஒரு காரணமாக இருந்திருக்கின்றார். ஆகவே செல்லசாமி என்பவர் ஒரு நல்ல மனிதர், வேலை செய்யக்கூடியவர், தைரியமானவர், எல்லா இடத்திலும் பேசக்கூடியவர். திரு ஜனாதிபதி பிரேமதாச அவர்கள் காலத்திலும் சரி, ஜனாதிபதி ஜே.ஆர். ஜெயவர்தன் அவர்கள் காலத்திலும் சரி, துணிந்து எந்த விஷயத்தையும் பேசி அந்த மக்களுடைய பிரச்சனைகளை தீர்க்கக்கூடிய ஒரு நல்ல மனிதராக செயல்பட்டிருக்கின்றார். அதற்கு பிறகு அவருடைய வாழ்க்கையிலே மிக குறுகிய காலத்திலே அவர் மிகவும் துன்பப்பட்டு, அதாவது சுகமில்லாமல் இருந்த காரணமாக அவர் தன்னுடைய இயற்கையை எழுதியிருக்கின்றார். 2020 ஆகஸ்ட் 1 தேர்தல் இலங்கையிலே தேர்தல் நடக்கின்ற பொழுது அவருக்கு அந்த நேரம் அவருடைய வயசு 94 இருந்திருக்கின்றது. ஆகவே செல்லசாமி அவர்கள் இந்த நாட்டினுடைய ஒரு தமிழ் மக்களுடைய அபிலாஷைகளை பெற்ற ஒரு மாபெரும் தலைவர் என்பதை சொல்லிக் கொள்வதிலும், அதே போல அவருடைய பாரியார் திருமதி வேலம்மாள் அவர்களுக்கும் இந்த நேரத்திலே எங்களுடைய அனுதாபத்தை நான் தெரிவித்துக் கொள்கின்றேன். அதே போல திரு திருக்கேஸ் அவர்களும் அவருடைய குடும்பத்தாருக்கும் எங்களுடைய ஆழ்ந்த அனுதாபங்களை நான் இந்த நேரத்திலே தெரிவித்துக் கொள்ள விரும்புகின்றேன். அதே போல இன்று அனுதாப பிரேரணையிலே பங்கு பற்றுகின்ற திரு பட்டி வீரகோன் அவர்களுக்கும், அதே போல திருமதி தங்கேஸ்வரி அவர்களுக்கும், ஜஸ்டின் கலபதி முன்னாள் அமைச்சர் அவர்களுக்கும், அவருடைய குடும்பத்திற்கும் எங்களுடைய ஆழ்ந்த அனுதாபங்களை தெரிவித்து என்னுடைய இந்த அனுதாப பிரேரணையிலே கொடுக்கப்பட்ட நேரத்துக்கு என்னுடைய பேச்சை நிறைவு செய்கின்றேன். நன்றி, வணக்கம்.
போகன் சித்தி கார் மந்தி துவானி மில்லங்கட் கார் வீரசுமணி வீரசிங் மெத்துமா
கரு மூலாசனாரோட மந்திரிதுமணி விசேஷம் அத்தவசிய சோக பிரகாஷ் யோஜனா கிஹிபியாக் சம்பந்தம் பார்லிமென்ட்ரிய கதாகரண மகத்தேதி அப்படி தாம சமீப தேசபாலன சரித்தையாக் மாத்திர திருஷ்டிக்கு தேசபாலன் பேசி உகாத் புத்திமத் தேசபாலன் சரித்தையாக் வச்ச ஜஸ்டின் கலப்பத்தி மெத்துமா சம்பந்த பலமோ எம் மதாச பலகரான பலாபுரத்து வேணுமா மாத்திர திருஷ்டிக்கு தேசபாலனேட்ட மங்கதானே உகாத் புத்திமத்துன்கே தாயகத்தை ஹமதாம் திபுனா நம்ம சத்தீஸ்கே ராஜ்ய மந்திரம் சபா விந்தலா ஏ தாயகத்தியத்துல குருவரே குதியட தாமத் பிரசஸ்த தாயகத்தியாக கருப்பு ஜஸ்டின் கலப்பத்தி மெத்துமா எத்தானம்சி அசு அட்டே கிரியாகாரி தேசபாண்ட மெத்துவர்ண தேசபாண்ட வில்லா தக்குனு பலாஸ் சபாய பழவினி பலாஸ் சபாய அமாத்துவரே பாட பத்தனுமா ஓஹு தக்குனு தீன கீர்த்திமத் வித்யாலயா கொன ரிச்மன் வித்யாலய அத்தியாபனை ஹதாரலா பேராஜன் விஸ்வவித்யாலய உசஸ் அத்தியாபனை ஹதாரலா ஏ லபபு பரிச்சய ரசாயன வித்யா பிலிபந்த குருவரே கிதியட்ட மாத்திர திருஷ்டிக்கு கரு முராசநாடு மந்திரிமணி பதுமா தன்னுவா தஹாஸ் கானாக் தருவாங்க அஸ்பாதபு குருவரே ஏக நிசாவின் அசு அட்டே பழவினி பலாசபா மெத்துவரணி தீனகொட்ட ஏ பலாசபாட் எக்ஸா ஜாதி பக்ஷ கண்டாயம் தேர்லா ஓஹு தகுனு பலாத்தே அமாத்துவரே கிதிரி தாமத் வேதகாத் ராஜகாரன் ராசியாக் சித்தகரா எதா இந்த பலாசபா கிரமேட்ட ஏ கலாப்பத்தி நாமைய ஹமதாம பத்தகான் ஹுட புல்வாங்கம் லகுனா ஓஹு தெதாஸ் நமைய தெதாஸ் தாஹத்ர தக்வா ஏ பலாசபாவல பார்லிமென்ட் பௌருத்தகரென்ன அகண்டவம பலாசபா விபக்ஷ நாயக வரே கிதியட ஆண்டு பக்ஷ சங்விதாயக வரே கிதியட இத்தாமத் பிரசஸ்த மெஹவரா கருப்பு கெனே அப்படி ஓகே தேசபாலனை தோல ஓஹு எக்ஸா ஜாதி பக்ஷ தேசபாலனை ஆரம்ப கரா ஓஹு எக்ஸா ஜாதி பக்ஷ ஏ தாமத் அமாறு கால பரிச்சேத தூள ஓகே தனும புத்திமத் பாவிய தூள ஏ லபாதிபு சேவாவ விசேஷம் ஏத்த கம்மல மானியோஜனைக்கான தினியா வகை கம்ம தினியா ஆசனே ஏத்த கம்மல மினிசுண்டு லபாதிபு சேவாவன் ஓ பலாசபா விதிர் பல அமாத்தியவரையா விதிர் தக்கப்பு மெதிஹத்தின் மே சியல்ல மா விசுவாசகான் ஹூ கமின் கமடகில்ல ஹம்ம கமக் மாத்திர திருஷ்டி காமதரசம் ஹைசிய பனஹம ஆவரணே வன விதியட ஓஹு மகா தவந்த மெஹவரக் கரா ஏகனிசா ஓஹுட வெண் வச்ச சந்தபதனமா கேமனன் பிளோக் கோட்டகா ஓஹுட வெங் கரகான ஓ சமத்துனா முன தேசபாலன கந்தவரே ஹிட்டியா உனா அப்படி மத்த தெதாஸ் நமைய மெத்துவர்ணி வெனக்கொட்ட ஓ அப்பி தெக்க எக்க கண்டாயமன் தரங்க வதுனா எக்ஸா ஜனதா நிதாஸ் சந்தானே தரங்க வதில ஓஹு பலாசபா அப்பே கண்டாயம ஆண்டு பக்ஷ சங்விதாயக வரையா விதிர ஹிட்டியா இதா ஏ பலாசபா ஹிட்டு பிரதான மாத்துமா சான் விஜயலால் சில மெத்துவா மே சபா இன்னுவா பலாசபா ஹிட்டு அஜித் ராஜபக்ஷ மந்தவா முழுசுனே இன்னுவா அப்பி கண்டாயமாக் விதிரே பலாசபாவ ஹசுருவீமேதி இதாமா தீரணாத்மக விழாவல் ஒலதி ஓலபாதிபு தாயகத்தியான் மட மதக திதாஸ் சதர் அப்படி பலாசபாட்ட மம கிய பழையனு வட்டேதி அப்படி எக்தா எக்ஸா ஜனதா நிதாஸ் சந்தான் ஜனதா விமுக்தி பெறணும் கண்டாயமே தாஹத்ரதனே கைங்கனகொட்ட பலாசபாவை பகுத்தரே அப்படி நத்தி வேணகொட்ட எக்ஸா ஜாதி பக்ஷ விபக்ஷ நாயக வரையா விதியர் உணத் ஓ பலாசபாய் சாதனிய ஹம்ம யோஜனாவுகட்டம் விகசீல ஹம்ம யோஜனாவுகட்டம் சஹாயோகி லபாது உண்ணா வித்தராக் நெவே ஏ பலாசபாய் வெட்டன் தென்னதுவ கலவத்தாக நியான்ன பிரதான மாத்துமாத் ஆண்டு பக்ஷ கண்டாயமடாத் லபாதிவு சக்தி தாமத் வெதகாத் ஏகனிசா ஓ தெதாஸ் நமேதி அப்பி ஸ்ரீலங்கா எக்ஸா ஜனதா நிதாஸ் சந்தானி விதியட இதா தரங்கண்ணகட ஓ விசால சேவாவாக் மினிச்சுண்ட கரா ஈட பாசி ஓ தேசபாலன காரணா கணனாவாக் ஓட துபுன விசங்வாதியான் துபுனா ஓ ஹமதாம ரிஜுவ தமங்கே மத்திய பிரகாசகருப்பு கெனே ஓகே தேசபாலனே பாலுமேந்து தேசபாலனே தாமத் அவாசனாவந்த விதியட ஹம மெத்துவர்ணே கதீம மட மதகை ஹம மகமெத்துவர்ணே கதீம ஓஹு போர்டரேட் அவில் நத்தரவின கெனே ஓஹு சந்த டிஸ்ட்ரிக்டே சந்த லபாகண்ணவா ஹமதாம போர்டரேட் அவில்ல தென்னெக் திருநான் துங்கனியா துந்தனே திருநான் ஹத்தரவினியா லங்கட அவில் நத்தரவின தியாக் துபுனா நம தெதாசகேதி ஓஹுட புலுவாங்கம் லபுனா பாலுமேந்துவட என்ன கெட்டிகாலையாக்குனத் முகத தெதாசகே பாலுமேந்துவத் පස්සේ පාර්ලිමේන්තු මගේ මතකය නිවැරදි නම් පස්සේ පාර්ලිමේන්තු වැඩි කාලයක් තිබුණේ නැහැ. ඒ පාර්ලිමේන්තු මන්ත්‍රී ධුරය කෙටේ වුණා. වුණත් ඔහු සමස්ත ජීවිතේම දේශපාලන ජීවිතයක් බවට පත් කරගත්තා. ඒ නිසා ඔහුගේ දේශපාලන භාවිතාව තුළ මාතර දිස්ත්‍රික්කයේ මිනිසුන්ට විශාල සේවාවක් කරා වගේම ඔහු දේශපාලන ඉදිද්දිම ඔහුගේ පුතා මාතර නගර සභාවේ චතුර ගලප්පති මන්ත්‍රීතුමා නගර සභා නාගරික මන්ත්‍රීවරයෙකුද අපේ කණ්ඩායමෙන් එක්සත් ජනතා නිදහස් සන්ධානයෙන් තරඟ කරලා අපිත් එක්ක පළාත් සභාවේ අපි එනකොට ඔහු නැවත වතාවක් මේ දේශපාලන තුලයන් තුල එක්සත් ජාතික පක්ෂයෙන් ඔහු තරඟ කරලා පළාත් සභා මන්ත්‍රීවරයෙක් විදිහට දීර්ඝ කාලයක් කටයුතු කරා. ඒ විතරක් නෙවෙයි ඔහු අර තාත්ත වගේම මෙසරෙත් බෝඩරෙන් නැතර වුණා පාර්ලිමේන්තු මැතිවරණය මාතර දිස්ත්‍රික් එක්සත් ජාතික සමග ජන බලවේගයට එක මන්ත්‍රී ධූරයක් හිමි වෙන නිසාවෙන් ඔහු දෙවෙනියා බවට පත් වුණා. තාත්තට වෙච්ච වින්නහයම මේ සැරේ චතුර ගලප්පති මන්ත්‍රීමාට තුන්න වෙච්ච දේ තමයි පේන්න තිබුණේ. ඒක නිසා ඒ ගලප්පති භූමිකාව ඉතාමත් වැදගත් දේශපාලන භූමිකාවක්. ඔහුගේ මරණය සම්බන්ධව අභාවය සම්බන්ධව පෞද්ගලිකව මගේත් මාතර දිස්ත්‍රික් ජනතාවගේ ගෞරවය කනගාටුව මේ මොහොතේ ප්‍රකාශ කරනවා. ඒ වගේම අද දවසේ ශෝක ප්‍රකාශය ලබා දෙන යෝජනා කරන බැටි වීරකෝන් මැතිතුමා ගැන වචනයක් සඳහන් කරන්න ඕන. ලංකාවේ පැරණිතුමා දේශපාලන පක්ෂයේ පළමු දේශපාලන පක්ෂයේ ලංකා සමසමාජ පක්ෂයේ නිර්මාණය කරපු තාමත් කුස්තහස්ත දේශපාලඥයෙක්. මෙතන මට අහුණා කියවෙනවා මහත්මයෙක් විදියට ඔහුගේ දැනුම බුද්ධිය සහ ඔහුගේ හැසිරීම අපි දක්කා ඉතාමත් කුස්තහස්ත විදියට තමන්ගේ දේශපාලන පරිසරය තුළ ලබා දුන්නා. ඔහු මාතලේ ඉපදිලා නුවර ත්‍රිංශ විද්‍යාලයේ ලංකාවේ ප්‍රධාන විද්‍යාලයක අධ්‍යාපන හදාරලා ඒත් පේරාදෙණිය විශ්වවිද්‍යාලයේ උසස් අධ්‍යාපන හදාරලා ඔහු දේශපාලන ගමන ලංකා සමසමාජ පක්ෂ සම්බන්ධ ශිෂ්‍ය සංවිධාන තුළ විශ්වවිද්‍යාල අරගල වලට දායක වෙලා 53 හර්තාලේ එනකොට ලංකාවම ඒ හර්තාලට අගෝස්තු 12 වෙනිදා රටේම ලොකු අර්බුදයක් තිබිච්ච වෙලාවේ එදා සහල් සේරුව 725 තිබෙච්ච සහල් සේරුව 775 දක්වා වැඩි කරපු වෙලාවේ ඒ හර්තාලයට විශ්වවිද්‍යාල ප්‍රජාවට නායකත්ව දුන්නේ බැටි වීරකෝන් සහෝදරයා ඇතුළු කණ්ඩායම. ඒ වගේම නුවර දිස්ත්‍රික්කයේ රටේ දේශපාලන නායකත්වය ඔහු විසින් ලබා දුන්නා. ඒ වගේම ඔහුගේ දේශපාලනය කොයිතරම් ශක්තිමත්ද කියන හොඳ උදාහරණයක් තමයි 1956 අපේ ඒ ආණ්ඩුව අපේ SWRD බණ්ඩාරනායක මැතිතුමාගේ ආණ්ඩුව හදනකොට එදා විපක්ෂ නායකවරයා බවට පත් වුණේ ආචාර්ය අන්නම් පෙර මැතිතුමා. ඒ ආචාර්ය අන්නම් පෙර මැතිතුමාගේ ලේකම්වරයා බවට පත් වෙන්නේ එදා තරුණ නායකයෙක් විදිහට හිටපු බැටි වීරකෝන් සහෝදරයා. ඒක නිසා ඒ ආර ආරම්භ කරපු ගමන ඔය වෘත් සමිති නායකයෙක් විදිහට අවසානයේ පක්ෂයේ මහ ලේකම්වරයාට පක්ෂයේ නායකයා විදිහට ශ්‍රී ලංකා සමසමාජ පක්ෂයේ දවන්ත කාර්යභාරයක් කරා. ඔහු 1994 පාර්ලිමේන්තු ආගමනයෙන් පස්සේ ඔය වරක මට මතකයි බර්නාඩ් සොයිස මැතිතුමාගේ අභාවයෙන් පස්සේ විද්‍යා තාක්ෂණ අමාත්‍යවරයා විදියටත් ඊට පස්සේ කෙටි කාලයක් අධිකරණ අමාත්‍යවරයා විදියටත් උතහස්ත සේවාවක් කරා. ඒක නිසා අපේ රටේ දේශපාලනයේ හොඳ මිනිසුන් හිඟ වෙලාවක හොඳ මිනිසෙක් විදියට ඉතාමත් උතහස්ත දේශපාලනයක් කරපු බැටි වීරකෝන් මැතිතුමාගේ අභාවය සම්බන්ධව පෞද්ගලික මගේ මානියෝජන ගණන ශ්‍රී ලංකාවේ කොමියුනිස්ට් පක්ෂයේ සංවේගයත් උදකරමින් අද දවසේ මේ ශෝක ප්‍රකාශ යෝජනාවට සම්බන්ධ වෙන අවස්ථාව ලබා දීම සම්බන්ධව ස්තුතිපති කරමින් මාන්‍ය වෙන බොහොම ස්තුතියි.
බොහොම ස්තුති කරු මන්ත්‍රීතුමනි. ඊළඟට කරු ප්‍රේමනාත් සීදලවත් වැඩමවා.
සුති සභවතුමනි. We know when it's come to women representation in politics, especially when it's come to the legislature, it's very rare to find women politicians inside the house. So today I'm going to talk about ex-TNA MP Tangeshwari, who was from Batticlo district. She contested in Batticlo district and elected as a Tamil National Alliance member of this parliament. She remained the parliament for one term from 2004 to 2010. However, due to an internal dispute, we all aware in politics there are disputes among the party inside the party as well as the other parties. She has left TNA and joined UPFA, and she contested again 2010 parliament election from the UPFA, and she lost her election there. Honorable Tangeshwari Kadiraman was devoted her whole life towards politics and the social work. That's what she has remained. She remained as Miss. Not she hasn't got any, she hadn't got any private life. So once she has lost her seat, she didn't stop social work in for the Batticlo district people. And same time, I must say, she began her life from the very poor family, especially in northern area, east area. Still we can't see women representation from this parliament as well. It's very rare. We do talk about women representation, but it's a rare situation where the women representation coming from the grassroots level. We have seen women representations. We have produced the first prime minister, women prime minister from our country. But when it's she also from a family, once her husband passed away, assassinated, she became the first prime minister. But it's a very rare situation where Honorable Thangeshwari came from grassroots level, from the family, poor family, and he elected from the Batik Lok district. Not only that, she's a very educated bachelor. She got her degree from Kelaniya University, and she has given her contribution towards the Tamil literacy by writing several books. She was also honored for her researches by several literary associations, both locally as well as abroad. So I must say, I must pay my condolence towards to her family. As a woman politician who came from Batik Lok district, far away ruler district, and who served her life towards the betterment of the Batik Lok district people. Garu Sabhapathumani, Visheshayama Ada Apa Katha Karaname Matra Pradeshayen Bihivecha Justin Galappathy Mathuma Gana Ape Bohomayak Ape Parliamentuwe Inna Patak Yodiyo Ohu Gana Katha Kara Visheshayama Ohu Rasayanika Vidya Acharawarayek Hatiyata Ohu Visin Siddha Karana Lada Kohomada Pradeshaye Daruwange Nana Nuwana Padanna Api Dana Upakaraka Panthi Kiwwama අපි දැකලා තියෙන ටියුෂන් කඩ කියලා. හැබැයි ඔහුගේ උපකාරක පන්ති තුල ඔහු ජනතාව තමයි, ශිෂ්‍යයෝ තමයි, ජනතාව තමයි ඔහු ජයග්‍රහණය කරේ. ඒ ප්‍රතිපලයක් හැටියට තමයි ඔහු අදටත් ඔහුගේ නාමය මාතර ප්‍රදේශය තුල දිදුලන්නේ කියන කාරණය පැහැදිලිව කියන්න ඕනේ. ඒකම 1988 ප්‍රථම පළාත් සභාවට තේරුණාට පස්සේ 98 හි විපක්ෂ නායකයෙකු වුණාට පස්සේ ඔහු 2014 දෙවිනුර ආසනේ තමන්ගේ පුතා වන චතුර ගලප්පත්ති මැතිතුමාට ලබා දීලා ඒ දේශපාලන යෂ්ටිය ඔහුගේ පුතාට ලබා දීලා දේශපාලන ක්‍රියාවලිය තුල ක්‍රියාකාරී දේශපාලනයේ නියැලෙමින් නව දේශපාලන ක්‍රමවේදයක් තුල බලයට වඩා තමන්ගේ සදා සමය තමන්ට අවශ්‍යයි කියන කාරණේත් මත ඔහු දේශපාලනයේ නව මුහුණුවරක් ලබා දුන්න ස්වරූපයක් අපිට පේන්න තියෙනවා. ඒ නිසා විශේෂයෙන්ම ඒ ගෞරව උපාධිය ලැබිච්ච විද්‍යාවේදී උපාධිය ලැබිච්ච ජස්ටින් ගලප්පති මැතිතුමාට ඒ නිර්වාන්සුවේ පතන ගමම්ම ඒ ශෝකයේ පතන ගමම්ම ඒ පවුලයට අපේ ශෝකයේ පළ කරන විශේෂයෙන්ම ඔහු මේ ලංකාව තුල ලංකාවේ දේශපාලනය තුල යම් අද අපි ගෙවන මේ තත්ත්වයට රට පත් කිරීම සඳහා ඔවුන් කරන ලද සේවය සම්බන්ධයෙන් ඒ අදාළ පවුල් වලට මේ අවස්ථාවේ අදාළ කෘතවේදීත්වය පල කරනවා. Honorable Chairman, I'm going to talk about Muthu Sangralingam Selasami. He contested from Central Colombo, which I contested last time. Once I was elected to the this parliament, I was the organizer for the Central Colombo from the SLPP, and it was a major political seat for the UNP, you know. And he is not only a politician but also a trade union activist. He was elected district chairman of the Ceylon Workers Congress by hard work. He won the confidence of the associates and was elected general secretary of the CWC in 1963. Mr. Selasami was also president of three other institutions: State Staff Congress, Ceylon Teachers Congress, and Lanka Agricultural Association. From 1981 to 1988, he was an executive member of the District Development Council, Colombo. In June 1988, he contested in the Western Province Provincial Council elections and came third in the list. He was appointed Minister of Health and Economic Infrastructure but resigned later to contest the parliament election in 1989. Mr. Hellasamy was elected and was appointed state minister for the transport before he became MP. Mr. Hellasamy was a member of the Colombo University Senate and NADSA. He has represented Labour at various seminars and conferences here and abroad. So I pay my condolences to the Mr. Honorable Hellasamy's family as well, which he delivered, which he devoted his lifetime towards the betterment of this society. Karu Sabhapathumani, ada dine avasan vashayen apa katha karana garu Betty Wirakon mathuma sambandhayen shoke me avasthayata me yadala paulata yomu karana gamamma pala karana gamamma Betty Wirakon mahathme api kuda kala dakinne e sama samaja pakshaya thula devanta nayakiyu lesa samahara avasthawala ohu visin pala karana lada lipi saha lekhana api bohomayak නීති විද්‍යාලයේ නීති ශිෂ්‍ය හැටියට අපි පරිශීලනය කරපු බව මතක් කරන්නේ බොහොම කෘතවේදීත්වයේ තුල විශේෂයෙන්ම ඔහු he was a leading lawyer, trade union activist and a senior member of the Sri Lanka Sama Samaja Party. He registered name as we all aware he is as a Betty Wirakon, but he registered as Richard Wirakon. He had his early education at St. Thomas's College, Matale, and then he came to Trinity College, Kandy, from where he entered the University of Ceylon. He read for an honours course in English at the Peradeniya University and passed out in 1957. Four years later, he passed out as an advocate from the Law College, Colombo. And I must say his a literature work which he had done towards the literature in this country. He was author of several books written in English. These include The Law of Parliament Elections 1960, The Singhalese Jataka Stories and Evolution 1974, The Evolution of the Labour Law in Sri Lanka, Tea Plantation of Free Trade in 1986, Sri Lanka's Mythology, The Elephant Kraal, and Other Stories from Sri Lanka. He had written all these books under the name of R. Wirakon, as Richard Wirakon. He had written one book under the name of Betty Wirakon. It's in Sri Lanka's New Capitalism and the Erosion of the Democracy in 1988. An edited collection of Dr. Colvin R.D. Silva's writing. That's the book which I mentioned earlier, because I can still remember once I entered the law college, I went to the Sama Samaja party office and I took that book and I read that book. Therefore, I must pay my gratitude towards the Betty Wirakon family, which he had done the betterment of this society. Thank you very much.
බෝමිසිතගරු මන්ත්‍රීතුමනි ඊළඟට ගරු බුද්ධික පත්‍රණ මැතිතුමා
මූලාසනාරුඩ මන්ත්‍රීතුමනි අද පාර්ලිමේන්තුව තුල හිටපු ගරු මන්ත්‍රීතුමන්ලා 3 දිනක් වෙනුවෙන් ශෝක ප්‍රකාශ යෝජනා ඉදිරිපත් කරන අවස්ථාවේදී සමගි ජන බලවේගයේ මාතර දිස්ත්‍රික් නායක වශයෙන් මගේ යුතුයකමක් හිටපු පාර්ලිමේන්තු මන්ත්‍රීවරයෙක් හිටපු පළාත් සභා අමාත්‍යවරයෙක් ඒ වගේම එක්සත් ජාතික පක්ෂය තුල මාතර දිස්ත්‍රික්කයේ කීර්තිමත් නායකයෙකු වූ ජස්ටින් ගලප්පති මැතිතුමා පිළිබඳව සඳහන් කරන්න. 2020 ජූලි මාසෙන් පස්සේ මාතර දිස්ත්‍රික්කයේ නියෝජනය කරපු මේ ගරු සභාවේ පාර්ලිමේන්තු මන්ත්‍රීවරු තුම්පලක් සමායන 2019 දෙසැම්බර් මාසෙන් පස්සේ තුම්පලක් අභාප්‍රාප්ත වුණා. ජස්ටින් ගලප්පති මැතිතුමා ඒ වගේම කඹුරුපිටිය මන්ත්‍රීවරයා වහිටපු නීතිඥ චන්ද්‍රකුමාර් විජේගුණවර්ධන මැතිතුමා ඒ වගේම මංගල සමරවීර මැතිතුමා ජස්ටින් ගලප්පති මැතිතුමා එතුමාගේ මූලික අධ්‍යාපනය පිළිබඳව උසස් අධ්‍යාපනය පිළිබඳව එතුමාගේ වෘත්තීය ශේෂය පිළිබඳව දේශපාලන ශේෂය පිළිබඳව බොහෝ කාරණා මේ සභාවේ සඳහන් වුණා. විශේෂයෙන්ම ජස්ටින් ගලප්පති මැතිතුමා එක්සත් ජාතික පක්ෂය වෙනුවෙන් කරන ලද කාර්යභාරයේ ඉතිහාසයේ මකන්න බෑ. 1988 ඉඳලා අපේ දකුණු පළාත් සභාව තුළ එතුමා දීර්ඝ කාලයක් අමාත්‍යවරයෙක් වශයෙන්, විපක්ෂ නායකවරයෙක් වශයෙන්, ඒ වගේම දූරධාරියෙක් වශයෙන්, පළාත් සභා නියෝජිතයෙක් වශයෙන් කටයුතු කරා. ඒ කටයුතු කරපු වකවානුව තුළ අදටත් මාර්ග සංවර්ධනයේදී, ඒ වගේම විදුලි බලය ලබා දීමේදී, විශේෂයෙන් 1991 මාතර කමරුපිටිය ගම්මුදාවට අනුබද්ධව මාතර පැරණි බස් නැවතුම් පොළ, අද ඒ බස් නැවතුම් පොළ නැහැ, එතන තියෙන පිටෙනියක්. ඒ බස් නැවතුම් පොළ ගොඩනගන්නත්, ඒ වගේම දිස්ත්‍රික්කයේ සංවර්ධනයටත් පළාත් සභා ඇමතිවරයෙක් වශයෙන් කරන ලද සේවය මකන්නට බෑ. 1992 රණසිංහ ප්‍රේමදාස මැතිතුමා ජනාධිපතිවරයා වශයෙන් පවත්වපු අවසාන ගම්මුදාව පැවැත්තුනේ මොන්රාගල දිස්ත්‍රික්කයේ බුත්තල ගම්මුදාව. ඒ බුත්තල ගම්මුදාව වෙනුවෙන් එතුමා සංවිධානය කරපු පාගමන, විශේෂයෙන්ම ලංකාවේ වෙනස් ආකාරයක වෙනස් ස්වරූපයක ගමනක්, එය දෙවනි උනේ මේ ගරු සභාව නියෝජනය කරපු අශෝක වඩිගමංගාව මැතිතුමා ගෙන ගියපු පාගමනත් එක්ක බලනකොට කොයිකද එක කොයිකද දෙක කියන්න බැරි තරම් විචිත්‍රවත් ආකාරයකින් පාගමනක් පවත්වන්න පුළුවන් වුණා. විශේෂයෙන්ම ඔහු එක්සත් ජාතිපක්ෂය තුළ පූර්ණ කාලීන දැඩි කැපවීමෙන් දේශපාලනය කරත්, එක්සත් ජාතිපක්ෂය පෙරලා ඔහුට සාධාරණ ඉෂ්ට කරාද කියන කාරණය මේ ගරු සභාව තුළ වගේම සභාවෙන් පිටතත් විශේෂයෙන් මාතර දිස්ත්‍රික්ක ජනතාවත් දන්නවා. 1994 ඔහුට නාම යෝජනා දුන්නා නම් ඔහු නියත වශයෙන්ම දිස්ත්‍රික්කයේ පළවෙනි මන්ත්‍රීවරයා විදිහට තමයි මේ ගරු සභාවට එන්නට නියමිතව තිබුණේ. ඒ වගේම තමයි 2001 එතකොට නාම යෝජනා නොදෙන්නට ගිහිල්ලා අවසාන මොහොතේ තමයි නාම යෝජනා ලබා දෙන්නට කටයුතු කරේ. මට මේ අවස්ථාවේදී මතක් වෙනවා ඔහුට නාම යෝජනා ලබා දීම නොවන අවස්ථාව පිළිබඳව මාතර මහමන්තින්ද පිරිවෙන් විද්‍යාතනයේ දමගිති නායක හාමුදුරුවෝ, ඔබතුමාගේ ගම් පළාතේ ගැටමාන්නේ නායක හාමුදුරුවන් වහන්සේ මටත් ඒ පිළිබඳව බොහොම වේදනාවෙන් කතා කරපු කෙනෙක් 2001. නමුත් අවසානයේ ඔහු පාර්ලිමේන්තුවට පැමිණුණා. විශේෂයෙන් ඔහු 1998 අපකීර්තිමත් වයඹ පළාත් සභා මැතිවරණයේදී ඔහුට මූණපාන්නට වුණු ඛේදනීය තත්ත්වය, ඒක මේ ගරු සභාවේ හැන්සාඩ් වාර්තාවේ ලියවෙන්නටම ඕන, ඉතා තුච්ච විදියට මේ රටේ මං හිතන්නේ ඔහු වෙනි කීර්තිමත් ගුරුවරයෙක්, විද්වතෙක්, උගතෙක් නෙවෙයි, සාමාන්‍ය මිනිස්සෙක්වත් දේශපාලනය කිරීම නිසා එවැනි ඉගෙනම් වලට මුහුණ දිය යුතු නැහැ. ඒ නිසා ජස්ටින් ගලප්පති මැතිතුමාට 1998 අපකීර්තිමත් කළු වයඹ පළාත් සභා මැතිවරණයේදී මුහුණ දෙන්නට සිදු වුණු ඛේදනීය තත්ත්වය ඉතිහාසෙ මකන්න බෑ. ඒක ඉතාම ලැජ්ජාසහගත, ඔහු පමණක් නෙමෙයි තව කීප දෙනෙකුට, විශේෂයෙන් කාන්තාවන්ට පවා ඒ ඇති වුණු තත්ත්වය තුලත් ඔහු එක්සත් ජාතිපක්ෂය තුල හිටියා. සමුගි ජන බලවේගය බිහි වෙන්නේ 2020 පෙබරවාරි මාසේ සහ මාර්තු මාසේ වකවානුව තුල. ඒ අනුව ඔහු පූර්ණ කාලීනව එක්සත් ජාතිපක්ෂ දේශපාලනය වෙනුවෙන් කටයුතු කරපු නායකයෙක්. ඒ නිසා විශේෂයෙන්ම මගේ යුතුකමක් තියෙනවා මාතර දිස්ත්‍රික්කයේ සමගි ජන බලවේගයේ අද නියෝජනය කරන අපේ දෙවිනුවර ආසනයේ ප්‍රධාන සංවිධායකතුමා, ඒ වගේම සමගි තරුණ බලවේගයේ උපසභාපතිවරයා විදිහටත්, ඒ වගේම අපේ සටන් සගයෙක් වන චතුර ගලප්පති මන්ත්‍රීතුමා ජස්ටින් ගලප්පති මැතිතුමාගෙන් ගිලිහුණු දජය, ඒ අෂ්ටිය සුරකිව රැගෙන ජස්ටින් ගලප්පති මැතිතුමා බලාපොරොත්තු වුණු අපේක්ෂා කරපු ඒ ගමනේ නිරත වෙන මේ මොහොතේදී එතුමට, ඒ වගේම යසෝදරා ගලප්පති මැතිනිය, ඒ වගේම ඒ පවුලේ සියලු දෙනාට ශෝකය ප්‍රකාශ කරන සමගි ජන බලවේගයේ පමණක් නෙවෙයි, මොකද එක්සත් ජාතිපක්ෂය නියෝජනය කරන මන්ත්‍රීවරු මේ සභාවේ නැහැ, ඉන්න මන්ත්‍රීවරයත් පැමිණලා නැහැ. ඒ නිසා මේ ගරු සභාව නියෝජනය කරන එක්සත් ජාතිපක්ෂ රනිල් වික්‍රමසිංහ මන්ත්‍රීතුමා වෙනුවෙනුත්, ඒ වගේම මාතර දිස්ත්‍රික්කයේ සමස්ත එක්සත් ජාතික පාක්ෂිකයෝ වෙනුවෙන්, ඉතුරු වෙලා ඉන්න එක්සත් ජාතික පාක්ෂිකෝ කීප දෙනා වෙනුවෙනුත් ශෝකය ප්‍රකාශ කරන එක මගේ යුතුකම. මොකද ජස්ටින් ගලපති මන්ත්‍රීතුමා ජීවිතෙන් සමු ගන්නකොට ඔහු එක්සත් ජාතික පක්ෂය තුල හිටියේ. ඒ නිසා ඒ වගේම සමගි ජන බලවේගය. සමගි ජන බලවේගය නියෝජනය කරන මාතෘ දිස්ත්‍රික්ක සියලු දෙනා වෙනුවෙන් ශෝකය ප්‍රකාශ කරන එක මගේ යුතුකමක්. එකක් දිස්ත්‍රික්කේ නායකයා වශයෙන්ුත් ඒ වගේම එතුමා පළාත් සභාවේ විපක්ෂ නායකවරයා විදියට පත් කරපුවාම එතුමගේ විපක්ෂ නායක ධූරයේ යටතේ මම වැඩ කරපු මන්ත්‍රීවරයෙක්. ඒ නිසා මගේ පළවෙනි අත්දැකීම ඔබතුමත් මමත් ඒ වගේම ශාන් විජේලාල් ප්‍රධානමතුමා වීරසිංහ මන්ත්‍රීතුමා අපි කවුරුත් එකට දකුණු පළාත් සභාවේ කටයුතු කරපු අය එකම වකවානුවේ ඔබතුමා සභාපතිවරයා වශයෙන් ඒ වගේම ආණ්ඩු පක්ෂ සංවිධායකවරයා වශයෙන් කටයුතු කරා. ඔබතුමාගෙන් පස්සේ ඒ වගේම දරුවේ ජස්ටින් ගලප්පති මැතිතුමා ඒ වගේම තමයි ජස්ටින් ගලප්පති මැතිතුමා විපක්ෂ නායකවරයා වශයෙන් කටයුතු කරාට පසුව ඔහුගෙන් පසුව විපක්ෂ නායක ධුරේ කටයුතු කරා මේ පාර්ලිමේන්තුවට එනකම් මම. ඒ නිසා ඒ වකවානුවේ අපි කටයුතු කරපු වකවානුව පිළිබඳව මට මේ අවස්ථාවේදී මතක් වෙනවා. විශේෂයෙන්ම අපි පළාත් සභාවට නවක මන්ත්‍රීවරු විදියට පත් වුණාම අපිට පළාත් සභා ක්‍රමය පිළිබඳවත් පළාත් සභාව තුල කටයුතු කරන ආකාරය පිළිබඳවත් එතුමා අර පෞද්ගලික උපකාරක පන්තිවල තමන්ගේ දරුවන්ට ඒ වගේම පාසල් පද්ධතිය තුල එතුමා කෙටි කාලයක් දේශපාලනට එන කලින් කටයුතු කරපු වකවානුව තුල පාසල් පද්ධතිය තුල කටයුතු කරපු ආකාරයටම අපිට පළාත් සභාව තුල කටයුතු කරන්නට අවශ්‍ය මාර්ගයත් මාර්ගෝපදේශයත් ලබා දීම පිළිබඳව මම මේ අවස්ථාවේදී විශේෂයෙන්ම සිහිපත් කරන්න ඕන. සා අවසාන වශයෙන් 1988 දින රහිත මරණ වරෙන්තු සාක්කුවේ දාගෙන එදා පළාත් සභා ක්‍රමය තුළ මාතර දිස්ත්‍රික්කේ පාර්ලිමේන්තුව නියෝජනය කරපු මන්ත්‍රීවරු 4 දෙනෙක්ගේ නියෝජිතෝ එදා පළාත් සභාවට ආවා. විශේෂයෙන්ම ජස්ටින් ගලප්පති මැතිතුමා නියෝජනය කරේ PSL ගලප්පති මැතිතුමාගේ පුද්ගලික ලේකම්වරයා විදියට. ඒ වගේම මේ සභාවේ කටයුතු කරද්දී මේ සභාව තුළදීම මේ සභාවෙන් එළියේ කාර්ක සභා කාමරයකදී තමුන්ගේ ජීවිතේ පුද කරපු කීර්ති අබේක්‍රම මැතිතුමා වෙනුවෙන් පළාත් සභාවට ආවේ සිරි විජේක්‍රම මැතිතුමා එතුමාගේ පුද්ගලික ලේකම්වරයා විදියට. ඒ වගේම දානන්ද වික්‍රමසිංහ මැතිතුමාගේ පුද්ගලික ලේකම්වරයා විදියට පියදාස අබේක්‍රම මැතිතුමා මේ ආදී වශයෙන් පළාත් සභා මන්ත්‍රීවරු විදියට ආපු බොහෝ දෙනෙක් එදා පාර්ලිමේන්තුව නියෝජනය කරපු මන්ත්‍රීවරුන්ගේ පෞද්ගලික ලේකම්වරු හෝ ඒ කාර්ය මණ්ඩලවල හිටපුවා. ඉතින් එහෙම පළාත් සභා දේශපාලනේ පටන් අරගෙන එතුමා මාතර දේශපාලනය තුළට මාතර ජනතාව වෙනුවෙන් කරපු සේවය කවදාවත් මාතර දේශපාලන ඉතිහාසෙ වකන්න බෑ. සා මම මේ අවස්ථාවේදී යසෝදරා ගලප්පති මැතිණියටත් ඒ වගේම චතුර ගලප්පති අපේ හිටපු පළාත් සභා මන්ත්‍රීතුමාටත් විශේෂයෙන්ම ඒ පවුලේ සියලු දෙනාටත් මාතර ජනතාව වෙනුවෙන් මාතර එක්සත් ජාතික පාක්ෂික වෙනුවෙන් මාතර සමගි ජන බලවේගයේ සියලු දෙනා වෙනුවෙන් මගේ ශෝකය ප්‍රකාශ කරන අතරේ ජස්ටින් ගලප්පති මැතිතුමා මාතර දේශපාලනට එකතු කරපු සාධනීය ගුණාංග ධනාත්මක ගුණාංග නව ප්‍රවේශයන් නිර්මාණශීලී ප්‍රවේශයන් ඉදිරියට ගෙනියන්න චතුර ගලප්පති මන්ත්‍රීතුමාට ඊළඟ සභාවේ අපි සියලු දෙනාට එකට වාඩි වෙලා ජනතා අපේක්ෂාවන් ඉෂ්ට කරන්න ශක්තිය ලැබෙන්න කියලා ප්‍රාර්ථනා කරන ගමන් මම විශ්වාස කරන බෞද්ධ දර්ශනය අනුව ජස්ටින් ගලප්පති මැතිතුමාට නිර්වාණ සෝය ප්‍රාර්ථනා කරමින් මගේ අදහස් ස්වල්පය අවසන් කරනවා. සභාව දිවාහාර සඳහා කල් තියෙන වෙලාවේදී බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි ගරු මන්ත්‍රීතුමනි. දිවාහාර විවේකයේ සඳහා පස්සරු 1:30 දක්වා පාර්ලිමේන්තුව කල් දමු. දිවාහාර විවේකයේ සඳහා తాවකාලිකව පාර්ලිමේන්තුව සභාවේ කටයුතු අත්හිටියම්. පස්සරු 1:30 දක්වා.